તારીખ 2/10/1996 મુમુક્ષુતાના ક્રમ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈની તત્વચર્ચા.
કૃષ્ણ નીકળતી વખતે ચાલ્યો હતો, કરવું શું? આ બધું સાંભળીને શું કરવું જોઈએ? જીવના કાર્યક્ષેત્રને પહેલા વિચારવું જોઈએ. જીવ શું કરી શકે છે અને શું નથી કરી શકતો. જ્યારે કોઈ પણ કરવું એવી વાત આવે છે કે આત્માનું કલ્યાણ કરવું, આત્માનું ભલું કરવું, ને એના માટે કરવું શું, અત્યાર સુધીનો આપણો એ વિષયનો કોન્સેપ્ટ એવો છે કે કંઈક બહારમાં ફેરફાર થાય, કોઈ ક્રિયા થાય, મન વચન કાયાની ક્રિયા થાય, કોઈ બહારમાં ગ્રહણ ત્યાગનો ફેરફાર થાય, તો આપણે કંઈક કર્યું ગણાય. પણ જીવના અને જડના વિજ્ઞાનને અનુસરીને, બંને પદાર્થ છે, આત્મા એક ચૈતન્ય પદાર્થ છે, પરમાણુ છે એ જળ પદાર્થ છે, વિશ્વમાં બંનેની સંખ્યા બહુ મોટી છે, પરમાણુ પણ અનંત છે, અનંત એટલે સંખ્યામાં બિયોન્ડ મેથેમેટિક્સ પણ અનંત છે. હવે જીવ, આપણે એક જીવ છીએ તો શું કરી શકીએ? આપણા કાર્યક્ષેત્રની મર્યાદા કેટલી, લિમિટ કેટલી, કે આપણે ભાવ કરીએ, આપણા પરિણામ કરીએ, ત્યાં આપણી મર્યાદા સમાપ્ત થાય છે. એથી આગળ વધીને આપણે પરમાણુ, એક પરમાણુની અવસ્થાને પલટાવી શકીએ નહીં કે પલટતી એવી અવસ્થાનો ફેરફાર કરી શકીએ નહીં. એની સાબિતી, એનો પુરાવો એ છે કે નજીકમાં નજીક કોઈ પરમાણુ આપણી પાસે હોય તો શરીરના પરમાણુ છે. આયુષ્ય પર્યંત આપણે જ્યાં જ્યાં આવાગમન કરીએ છીએ, શરીર સાથે ને સાથે રહીએ છીએ. સૌથી નજીક તો શરીરના પરમાણુ છે. એ શરીર ઉપર આપણો અધિકાર કેટલો? શરીરના પરમાણુ કાર્ય કરે છે એના ઉપર આપણો અધિકાર કેટલો? એક પણ પરમાણુ ઉપર નહીં. એક રૂવાડામાં ફેરફાર કરવાનો આપણો અધિકાર હોય તો કયો? રૂવાડું એટલે રૂમટા. એક વાળ ઉપર પણ ફેરફાર કરવાનો આપણો અધિકાર નથી. આપણે ઈચ્છીએ પ્રમાણે બધું બંને બનતું નથી. આપણું વિજ્ઞાન એમ કહે છે, આપણું એટલે જૈન દર્શનનું વિજ્ઞાન એમ કહે છે કે જીવ છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એવી જ રીતે પરમાણુ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, કોઈ કોઈના અંડરમાં કામ કરતા નથી, કોઈ કોઈના અધિકાર ઉપર, કોઈ કોઈના ઉપર અધિકાર રાખી શકતા નથી, અધિકાર જમાવી શકતા નથી. આવી જળ ચૈતન્ય પદાર્થની સ્વતંત્રતા છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. તેથી અસ્તિત્વમાં રહેલા બધા ગુણધર્મો પણ સ્વતંત્ર છે, કોઈ કોઈને પરાધીન નથી. એટલે આપણે કરવું શું એ પ્રશ્ન જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે આપણે જળ પદાર્થમાં કઈ કરી શકીએ એ આપણી પરિસ્થિતિ નથી. એ જીવના અધિકાર બહારનો વિષય છે, જીવના કાર્યક્ષેત્રની લિમિટ બહાર, મર્યાદા બહારનો એ વિષય છે. તો જીવ કરી શું શકે? જીવ ભાવ કરી શકે, ત્યાં એની મર્યાદા પૂરી થાય છે. કાલે જે વિષય ચાલ્યો એનું અનુસંધાન કરીએ તો કે પરિભ્રમણની ચિંતા જો ન થાય, જન્મ મરણની ચિંતા ન થાય, તો જન્મ મરણના નાશ કરવાનો ઉપાય સૂજે નહીં, અથવા ઉપાય કરવાનું બળ પુરુષાર્થ કોઈ જીવ કરી શકે નહીં, કરે નહીં. કેમ કે જરૂરિયાત વગર કોણ પરિશ્રમ કરે? એટલે એ જે ચિંતના થાય એ પણ ભાવ છે, અને પહેલામાં પહેલું કર્તવ્ય એ છે એમ કહેવું છે. કાલની ચર્ચાના અંતે વાત હતી કે પહેલામાં પહેલું કર્તવ્ય એ છે કે જીવ પરિભ્રમણની સૌથી મોટી સમસ્યા છે એની ચિંતા કરે. એ જો ચિંતા ન કરે તો એ પોતે કઈ પરિસ્થિતિમાં અત્યારે ચાલી રહ્યો છે એની વાસ્તવિકતાનું ભાન નથી, અને તેથી અનંત જન્મ મરણ કરીને અનંત દુઃખ ભોગવશે. ચિંતા કરે એવી પરિસ્થિતિ હોવાથી ચિંતા થવી જરૂરી છે. કૃત્રિમ ચિંતા ઊભી કરવી એમ નથી કહેવું. પરિસ્થિતિનું જો ભાન થાય તો ચિંતા થયા વિના રહે નહીં. એનો કાલે આપણે દ્રષ્ટાંત પણ લીધેલો કે માણસને સોદા ચડ્યા હોય, દુબળા માણસને, એને ખબર ન હોય કે કિડની બગડવાથી સોદા ચડ્યા છે, તો રાજી થાય કે ચાલો હું તો સાવ દુબળો હતો, મારું વજન પણ વધેલું દેખાય છે અને મારો દેખાવ પણ કંઈક સારો લાગે છે. આવો સરસ દેખાવ પહેલા નહોતો લાગતો. રોગના બેભાનપણામાં મરી જાય માણસ, એમ ભવરોગ લાગુ પડેલો છે. અનંત કાળથી આપણા જીવને ભવરોગ લાગુ પડેલો છે, તેથી અનેક ભવ કરતો કરતો અહીં સુધી અત્યારે ચાલે છે. હવે જો એ ભવરોગની ભયંકરતાને ન સમજે તો એ ભવરોગ ચાલુ રહેવાનો ને અનંત અનેક ભવોના દુઃખોને ભોગવશે. એ પરિસ્થિતિનું યથાર્થ ભાન થાય તો એની ચિંતા ઊભી થાય એ પ્રથમ કર્તવ્ય છે. એ પણ એક ભાવ છે, જે નથી થતો તે કરવા યોગ્ય છે, માટે એને કર્તવ્ય કહીએ. અને જો ચિંતા થાય તો બીજું સ્ટેજ આવે ઉદાસીનતાનું, વૈરાગ્યનું. ધર્મના ક્ષેત્રમાં વૈરાગ્ય છે તે અતિ આવશ્યક છે. કેમ કે વૈરાગ્યથી વિપરીત એવા આસક્તિના પરિણામ છે એ જીવને થયા કરે છે. આસક્તિને લઈને અનેક પદાર્થો તરફ પરિણામનું ખેંચાણ રહે છે, જેને આપણે ટેન્શન કહીએ છીએ, અને એની આકુલતાને દુઃખ ભોગવવાનું બધાને ચાલુ છે. એ ટેન્શન મટાડવા માટે અનેક પદાર્થો મેળવવાનો પરિશ્રમ અને આકુળતા થાય છે ને એનું દુઃખ પણ ચાલે છે. હવે કર્તવ્ય ઉપર આવીએ તો પ્રથમ કર્તવ્ય ચિંતના અને વેદના અને તેનાથી ઓરિયન્ટેડ થતી અવસ્થા છે તે વૈરાગ્યની છે. યથાર્થ પ્રકારે વૈરાગ્ય આ રીતે ઉત્પન્ન થવો જરૂરી છે, જેથી આસક્તિના પરિણામથી મુક્ત થવાય અને તે અંગેના દુઃખોથી પણ અને દોષોથી પણ મુક્ત થાય. આસક્તિના પરિણામથી દોષ પણ થવાના અને દુઃખ પણ થવાનું, ફળ સ્વરૂપે જન્મ મરણ પણ થવાનું. હવે એક પ્રશ્ન અહીંયા વિચારવા યોગ્ય છે. કર્તવ્યનો ઉત્તર અહીંયા સમાપ્ત થાય છે. પહેલા શું કર્તવ્ય છે, કરવું શું, કે પરિભ્રમણની ચિંતના પૂર્વક વૈરાગ્યમાં આવવું. આટલું તો પ્રથમ થવું ઘટે છે. પછી વૈરાગ્યમાં આવ્યા પછી જે પરિભ્રમણની ચિંતા થઈ હતી એ પરિભ્રમણથી છૂટવાનો એક નિર્ધાર થાય છે, નિર્ણય થાય છે, એ ત્રીજા સ્ટેજના પરિણામનું કર્તવ્ય છે. અહીંયા બધા પરિણામના જ કર્તવ્ય સમજી લેવાના છે. અને નિર્ધાર થાય તો એ નિર્ણયને અમલમાં મૂકવાના પ્રયત્નો અને પુરુષાર્થ શરૂ થાય. હવે આ વિષયમાં બીજા પ્રશ્નો હોય તો આપણે વિચારી લઈએ, નહીતર પછી આ જ વિષયના અનુસંધાનમાં આપણો સ્વાધ્યાય આગળ વધારીએ. કર્તવ્યનો પ્રશ્ન ભાવ થાય છે. પહેલા એક વાત, એની ચિંતા થાય છે, જો નથી થતી તો કર્તવ્યને આપણે કરતા નથી એમ વાત છે. કર્તવ્ય શરૂ નથી કર્યું, કરવા યોગ્ય એવું કાર્ય તેને આપણે કર્તવ્ય કહીએ, એ શરૂ નથી થયું. હા, એમ પ્રશ્ન કરી શકો. હા, કયો
પ્રશ્ન એવી રીતે હું મૂકું, કારણ કે બધાને એક પ્રશ્ન છે કે અમે શું કરીએ. હવે એ દ્રષ્ટિએ જુઓ તો વક્તા પોતે જો કહે કે એમને પોતે શું કર્યું છે એમાંથી અમે દર્શન મેળવી રહ્યા
પરિભ્રમણની ચિંતના શરૂ થાય છે. હા, એક પ્રશ્ન અહીંયા એ થઈ શકે કે આને પહેલું કર્તવ્ય શા માટે ગયો છું, અમે તો બીજું પણ કરીએ છીએ, એની પહેલું શા માટે નહીં. દાખલા તરીકે અમે ઘરે વાંચન કરીએ છીએ, સામૂહિક સત્સંગ કરીએ છીએ, અથવા અમે પૂજા ભક્તિ કરીએ છીએ, અથવા અમે કોઈ ત્યાગ કે સંયમ પાળીએ છીએ, વ્રત કરીએ છીએ, કે અમે દાન આપીએ છીએ, ઉપવાસ આદિ કરીને તપ કરીએ છીએ, તો આ બધામાં પહેલું કર્તવ્ય શું? એટલા માટે એ વિષય વિચારવો યોગ્ય છે કે કામની વ્યવસ્થાને આપણે વિચારીને કર્તવ્ય નક્કી કરીએ છીએ. કોઈ પણ કામની વ્યવસ્થા હોય છે, કામ કરવાના અનુક્રમને કામની વ્યવસ્થા કહે છે. તો અનેક પ્રકારના ધર્મ સાધનમાં આત્મકલ્યાણ થાય તેવો વ્યવસ્થિત કાર્યક્રમ શું? આ એક પ્રશ્ન કોઈ પણ વિચારમાં મુમુક્ષુને જીવને થવો જોઈએ. મારે મારું આત્મકલ્યાણ કરવું છે, તેથી હું જગતના કાર્યક્ષેત્રોથી દૂર થઈને આ કાર્યક્ષેત્રમાં કાંઈ ને કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવા આવું છું. અને દરેક માણસ પોતાના સંપ્રદાયમાં જાય છે, કાંઈ ને કાંઈ ધાર્મિક પ્રવૃત્તિ પણ કરે છે. હવે જીવને આત્મકલ્યાણ થાય એના માટે વ્યવસ્થિત કાર્યક્રમ શું? મેનેજમેન્ટનો સવાલ છે કામકાજના. ગમે તેમ વગર વિચારીએ તે અંધશ્રદ્ધાથી કોઈ પણ કાર્ય પોતાને મન ફાવતું કરી લેવું એવું તો ન હોઈ શકે. એવું હોઈ શકે એ કોઈ વ્યવસ્થિત વાત છે? તો કોઈ આમ કરશે ને કોઈ આમ કરશે ને એમ જ કરે છે. કે કોઈ પૂજા ભક્તિ કરવા લાગી જાય છે તો કોઈ દાન દેવા લાગી જાય છે, તો કોઈ ઉપવાસ કરવા લાગી જાય છે, તો કોઈ શાસ્ત્ર વાંચવા લાગી જાય છે. જેને જે ઠીક પડે એમ કરે છે. પણ ખરેખર એવું હોવું ન જોઈએ. કંઈક વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ આત્મકલ્યાણ અંગેની હોવી જરૂરી છે અને આપણે સમજવી જોઈએ. કેવી રીતે પરિસ્થિતિ સમજવાથી, જેમ આપણને ખબર પડી કે ગળામાં ગાંઠ છે, કાલે નહોતી આજે છે, ખબર પડી ને, પીડા થઈ એટલે આપણને ખબર પડી. શંકા ગઈ કે ગળામાં ગાંઠ થાય તો કેન્સર હોવાનો સંભવ છે, હોય પણ ખરું ને ન પણ હોય. પછી તો લેબોરેટરી ટેસ્ટની અંદર મેલિગ્નન્સી આવે તો વાત નક્કી થઈ જાય કે કેન્સર છે. તો ચિંતા થાય કે ન થાય મટાડવાની? કેમ કે ઇટ ઇઝ અ કોઝ ઓફ ડેથ. બરાબર, મરણ નથી થયું હજી, પણ મરણનું કારણ દેખાય તો ચિંતા થાય કે ન થાય? અને ખબર ન પડે અને કોઈ એનો ગામડાનો માણસ ગુમડું સમજીને પટ્ટી માર્યા કરે, ચાલો આ ગાંઠ નીકળી છે, આપણે પટ્ટી લગાવો કે કાંઈ મલમ લગાડો કે લેપ લગાડો, ઘરમાં પીડ્યો છે વાપરી નાખો, તો મરી જાય. કેમ કે એને ચિંતા ન થઈ. સાચી પરિસ્થિતિનું જ્ઞાન ભાન થાય તો ચિંતા થયા વિના થઈ જાય. નેચરલ ફોર્મમાં ચિંતા થાય. હવે આપણે જન્મ મરણ કરી રહ્યા છીએ, મરણથી ડરીએ છીએ, એટલા માટે મરણનો દ્રષ્ટાંત આપ્યો. એક મરણથી એટલો બધો ભય અને એટલી બધી ચિંતા થાય છે કે દુનિયાભરમાં તપાસ કરીએ છીએ આપણે, હવે આ દર્દ મટવાની કાંઈ શોધ છેલ્લે આગલા દિવસે થઈ છે ખરી? અત્યાર સુધી નથી થઈ કંઈ ખબર છે, તોય તે આપણે ક્યાં સુધી વાતને લંબાવીએ છીએ? નથી થયું એ વાત પ્રસિદ્ધ છે અને એટલે કેન્સર થાય, બધા મરી જાય છે. પણ સંભવ છે કે ગઈકાલે શોધ થઈ હોય. ઇન્ડિયાવાળા એમ વિચારે કે અમેરિકામાં શોધ થઈ હોય. આપણે અમેરિકામાં જેટલા આપણા સંબંધીઓ, સગાઓ, મિત્રો જે કાંઈ છે, અને સગાના સગાના મિત્રોના મિત્રો બધા, હા, એ બધે તપાસ કરી વળો કે ભાઈ કાંઈક શોધ થઈ છે, કોઈ ઇન્જેક્શન, કોઈ દવા, કોઈ ટીકડી, કોઈ જડીબુટ્ટી, અથવા એનું કઈ ઓપરેશન થતું અમે ત્યાં આવી જઈએ. ચિંતા એટલી થાય છે કે નથી થતી? તો એક મરણના કારણને મટાડવાની ચિંતા થાય છે, તો અનંત જન્મ મરણના કારણને મટાડવાની ચિંતા જ ન થાય તો આપણે બફમમાં જીવીએ છીએ એવું નથી લાગતું? આપણે બફમમાં જીવીએ છીએ અને એવી રીતે થવાવાળા આનંદ જન્મ મરણની સામે આંખ મીચીને જીવીએ તો કઈ બચી ન જઈએ, તો પેલા ઉંદર જેવું છે,
ફૂંક મારતો જાય
ખાતો. નહીં, ઉંદરનો દ્રષ્ટાંત એમ છે કે ઉંદરને કોઈ કહ્યું કે બિલાડી આવે તો તને ખાઈ જાય અને તું માંદો છું, ભાગી શકતો નથી, બિલાડીની ઝડપ હોય છે તારા કરતા વધારે, તને પકડીને ખાઈ જશે. હા, ઉંદરે શું જવાબ દીધો? કે બિલાડી દેખાશે ત્યારે હું આંખો મીચી જઈશ, એટલે મને બિલાડી જ દેખાય નહીં. હા, પેલા શું કીધું કે બિલાડી દેખાય ને તો તું હંટાઈ જજે એવી રીતે એવી જગ્યામાં વિયો દે જે ત્યાં બિલાડીનું મોઢું ન જઈ શકે. તું, તારું શરીર નાનું છે, બિલાડીનું શરીર મોટું છે, બિલાડી એટલે બિલ્લી, નહીં તને ખાઈ જશે. તો પેલો કે મને દેખાય ત્યારે મારે ભાગવાનું છે ને, ન દેખાય માટે હું આંખ મીચી જાઉં તો ખાઈ જાય તને. એમ અનંત જન્મ મરણ આવવાના છે એની સામે આપણે આંખ મીચીને ચાલીએ તો કઈ બચી ન શકીએ. કહેવાનો મતલબ એટલો છે. એટલે એની ચિંતા થવી જરૂરી છે. સૌથી મોટી સમસ્યા છે, એ મોટી સમસ્યાને અમે આંખ મીચીને આપણે નાની નાની સમસ્યામાં જીવન ગુજારી નાખીએ તો મોટી સમસ્યા ઊભી રહે છે. અહીંયા એ પ્રશ્ન થઈ શકે કે અહીંથી શરૂઆત થવા માટે અને બીજી વાતથી શરૂઆત કેમ નહીં? શું શા માટે પહેલા તપશ્ચર્યા ન કરવી, વ્રત સંયમ ન પાળવા, શા માટે પહેલા શાસ્ત્રો ન વાંચવા, શા માટે પહેલા દાન ન દેવા, જાત્રાએ ન જવું, માળા ન ફેરવવી? આ બધા એક સાધનો તો ગણાય જ છે અને આને જ શા માટે તમે પહેલું સાધન કયો છો? આ પ્રશ્ન અહીંયા જરૂર ઉઠાવી શકાય અને જરૂર ઉઠાવવો પણ જોઈએ. જો વાતને વિચારવી હોય તો બધા પડખાથી જ વિચારવી જોઈએ, પૂરી છણાવટ કરવી જોઈએ. તો વાત એમ છે કે બીજા જે કોઈ ધર્મ સાધનો અત્યાર સુધી આપણે કર્યા છે એ કરી ચૂક્યા છીએ અને નિષ્ફળ ગયા છે, એના કારણને આપણે વિચાર્યું નથી. પૂર્વે આપણે એમ નિયમ સંયમ ત્યાંથી માંડીને શાસ્ત્ર વાંચન અને શાસ્ત્ર જ્ઞાન સુધી બધું કરી ચૂક્યા છીએ, અનંત વાર અંગપૂર્વનું જ્ઞાન કરી ચૂક્યા છીએ. અત્યારે તો કાંઈ એટલા શાસ્ત્રો નથી કેટલું જ્ઞાન થાય, મોટાભાગના શાસ્ત્રો વિચ્છેદ ગયા છે. પણ શા માટે એ બધું કરવા છતાં આત્મકલ્યાણ ન થયું? માત્ર થોડું પુણ્ય બંધાણોનું પુણ્ય ભોગવીને પાછા અધોગતિમાં ચાલ્યા ગયા? આ વિચારવું જોઈએ. એટલા માટે કે સંસારનો દરેક જીવ, પ્રત્યેક જીવ આપણા જીવથી માંડીને આપણી વર્તમાન પરિસ્થિતિથી નાના મોટા કાર્યોની ચિંતાથી ઘેરાયેલો છે, નાની મોટી સમસ્યાઓથી ઘેરાયેલો છે, કોઈ મુક્ત નથી. અને એ ઘેરાવામાં રહીને એને ધર્મ સાધન કર્યા છે. ચિંતામાં માથું ફસાયેલું છે, સંસારના કાર્યો અને સંયોગોની ચિંતામાં રહીને જે કોઈ પણ ધર્મ સાધન કરે છે એ નિષ્ફળ જાય છે. એટલા માટે એ ચિંતાથી મુક્ત થવા માટે પહેલા એની ચિંતા થવી જરૂરી છે, કે જેથી નાની ચિંતાથી છૂટીને મોટી ચિંતામાં આવી શકાય. બીજું ગમે તે કરો, ચિંતાથી નથી છૂટા તો એનું શું કરવાના. એટલે જ્ઞાનીઓએ ઘણા અનુભવના અંતે આ ઉપાય બતાવ્યો છે. એટલા માટે બતાવ્યો છે કે ચિંતા ભલે તને થાય એનો વાંધો નથી, ચિંતાનો તું વિષયને તું બદલી નાખ. જે ચિંતા તને સંસારના સંયોગો માટે થાય છે એ ચિંતા એ તું જન્મ મરણ માટે કર. ચિંતાને ટ્રાન્સફર કરતો એ તો થઈ શકે કે નહીં? અને એ તો થાય છે. જગતમાં એક કામ છોડીને બીજાની ચિંતા થાય છે, બીજું કામ છોડીને ત્રીજી ચિંતા થાય છે. ચિંતા તો થાય જ છે. જ્ઞાનીઓએ તું કરી શકે એવું કાર્ય ચિંધ્યું છે કે જો તું કરી રહ્યો છો અને એ જ કાર્ય તું કર. પરિભ્રમણની ચિંતા થાય અને પછી જે વૈરાગ્ય આવે તે યથાર્થ વૈરાગ્ય આવે છે. એ પહેલા સંયોગોની ચિંતામાં રહીને જે વૈરાગ આવે છે તે વૈરાગ્ય યથાર્થ નથી હોતો. વૈરાગ્ય અનેક પ્રકારે આવે છે. કોઈને દુઃખ ગર્ભિત આવે છે, કોઈને માન ગર્ભિત આવે છે, કોઈને અજ્ઞાન ગર્ભિત આવે છે. આ સાચી સમજણ પૂર્વક આવેલ છે. અને એ વૈરાગ્ય અથવા એ ઉદાસીનતા જે આવે છે એ ઉદાસીનતા વૃદ્ધિગત થઈને ઉપર ઉપરના દરેક મુમુક્ષુની ભૂમિકામાં વૃદ્ધિગત થઈને જ્ઞાન દશા સુધી પહોંચે છે. એ જ વૈરાગ્ય વધીને મુનિ દશા સુધી પહોંચે છે. એ વૈરાગ્યની ડિગ્રી વધે છે. પણ પાયાની વાત આ છે, આ પાયાનો વિષય છે. પાયો એકદમ મજબૂત જોઈએ, પાયો કાચો ન ચાલે. કેમ કે એના ઉપર મોક્ષ માર્ગ શરૂ થવાનો છે એ પાયા ઉપર, અને એ જ પાયા ઉપર મોક્ષ માર્ગથી આગળ વધીને ઠેઠ સિદ્ધ પદ સુધીનું ચણતર કરવાનું છે. માટે પાયો મજબૂત જોઈએ. એટલે અહીંયા જૂરણા સુધીનો વિષય લીધો છે કે પરિભ્રમણની ચિંતા જો થાય તો માણસ જુરે. કેમ જુરે? કે એનો ઉપાય નથી જડતો. વાત તો એટલી લખી છે ને કે તેની નિવૃત્તિ એટલે તે પરિભ્રમણનો નાશ કેમ થતો નથી અને તે શું કરવાથી થાય, આટલું વચન લીધું છે. નાશ નથી થતો એની પણ મૂંઝવણ છે, અને શું કરવાથી થાય એ ઉપાય નથી જડતો એની પણ મૂંઝવણ છે, અને પરિભ્રમણ ચાલુ છે એની પણ મૂંઝવણ છે. ઊભું છે એ પણ મૂંઝવણ છે, એનો નાશ નથી થતો એની પણ મૂંઝવણ છે, નાશ કરવાનો ઉપાય નથી મળતો એની પણ મૂંઝવણ છે. અને આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. એટલે ઘણા પ્રશ્નો આમાંથી ઉઠશે, ઘણા પ્રશ્નો ઉઠશે. એ વિષય ઉપર એમણે એક પત્ર લખ્યો છે, 83 નંબરનો, એક ક્રમનો પત્ર છે કાર્યની વ્યવસ્થા અંગેનો. એમાં એમણે એ વાત લીધી છે. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો હવે તત્વજ્ઞાનમાં ઊંડે ઉતરવું છે તો આ બધા પ્રશ્નો ઉઠે છે કે એવો અંદરથી ધ્વનિ નેપથ્યમાંથી એટલે અંદરથી એવો ધ્વનિ આવશે કે તમે કોણ છો, મૂળ સ્વરૂપ તમારું શું, ક્યાંથી આવ્યા છો, મનુષ્ય થયા તો ક્યાંથી આવ્યા છો, શા માટે કેમ આવ્યો છો, મનુષ્ય જ કેમ થયા, બીજા પશુ પક્ષીમાં કેમ તમારો જીવ ન ગયો, પશુ પક્ષી ન થયા ને કેમ આમ થયા મનુષ્ય, તમારી સમીપમાં એટલે આજુબાજુમાં સંયોગોમાં આ બધું શું છે, એટલે કોઈ ગરીબ છે, કોઈ તમંગર છે, કોઈ દુઃખી છે, કોઈ સુખી છે, આ બધું શું છે, તમારી તમને પ્રતીતિ છે, તમને ખાતરી છે કે તમે છો એવી તમને કોઈ ખાતરી છે, તમે વિનાશી છો એટલે નાશ પામ્યો એવા છો, મૃત્યુ થાય એવા તમે છો, કે તમે અવિનાશી અમર પદાર્થ છો, ક્યારે નાશ ન થાય, એ કોઈ ત્રીજો ત્રિરાશી એવો તમારો કોઈ કોઈ વિકલ્પ છે આ બાબતમાં, ત્રિરાશી એટલે કોઈ અન્ય વિકલ્પ છે, એવા અનેક પ્રશ્નો હૃદયમાં પ્રવેશ કરશે, અંદરથી આ બધા પ્રશ્નો ઉઠે, અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે, એ પ્રશ્નોથી ઘેરાયો ત્યાં બીજા પ્રશ્નોથી જે ઘેરાયો તો એ છૂટી જશે એમ કે છે, બીજા પ્રશ્નોનો અવકાશ નહીં રહે એટલે શું કે બીજા પ્રશ્નોથી ઘેરાયો છે એ છૂટી જશે, મોટી ચિંતા જ્યાં ગળે પડી ત્યાં નાની ચિંતા છૂટી જાય છે, અને એ વિચારોથી છેવટે સિદ્ધિ છે, એ ચિંતાથી છેવટે સિદ્ધિ છે, આ પ્રશ્નો ઉઠ્યા એ પ્રશ્નો ઉઠ્યા એવી બરાબર ઉઠ્યા છે, યથાર્થ છે, ઉઠવા જોઈએ અને છેવટે સિદ્ધિ થશે, તો આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવા જતાં સિદ્ધિ થશે, એ જ વિચારોના વિવેકથી પછી કર્તવ્ય અકર્તવ્યની ખબર પડે છે, જ્યાં આ ચિંતના અને આ પ્રશ્નો ઉઠ્યા ત્યાં પછી શું કરવું ને શું ન કરવું એનો વિવેક આવે છે, અને જે અવ્યાબાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, અને જે કાયમનું સુખ જોઈએ છે એની પ્રાપ્તિ છેવટ થશે, એ જ વિચારોના મનનથી અનંતકાળનું મૂંઝન ટળવાનું છે, મૂંઝવણ ને ટેન્શન અનંતકાળથી જે જીવને છે એ આ જ વિચારોના ચિંતન અને મનનથી ટળવાનું છે, આ એક પરિસ્થિતિ જે જીવનું આત્મકલ્યાણ થવાનું હોય છે એની આવી પરિસ્થિતિ ઊભી થાય છે, અને એ જીવ એવો નિર્ધાર કરે છે, એવો નિર્ણય કરે છે, રસ્તો નથી મળતો એટલે ગમે તેમ કરીને આ રસ્તો મારે શોધવો રહ્યો, જેમ પાણી ન મળે તો પાણી મેળવે છૂટકો, વરસાદ ન થાય, દુકાળ પડે અને આકાશમાંથી પાણી ન વરસે, અત્યારે તો આવાગમનના સાધનો ઘણા થઈ ગયા એટલે ગમે ત્યાંથી ઇમ્પોર્ટ થાય છે, પણ એક જમાનો એવો હતો 56નો દુકાળ પડ્યો હતો હિન્દુસ્તાનમાં, પાણી નાનાજ નહોતો, એક રોટલો હોય તો ઘરના બધા માણસો ઝઘડો કરે ને ખાય, ખાવા માટે ઝઘડો કરે, છોકરાના હાથમાં આવે તો માં ઝૂંટવીને ખાઈ જાય એમ કે છે, અનાજ નથી વરસાદ ન થયો તો અનાજ ન થયો, અનાજ ન થયું તો રોટલા પાણી ન મળે, બધી સાધનો નહીં. એમ કલ્પી ગયો કે પાણી ન મળે તો શું થાય. કોઈ પણ ભોગે પાણી મેળવવું જોઈએ, કોઈ પણ કોસ્ટથી પાણી મળવું. ત્યાં પછી અત્યારે જે પાણી ઢોળીએ છીએ તેની કાંઈ કિંમત નથી, એવી રીતે ઢોળીએ છીએ. પાણીનો એક ટીપો પણ કોઈ બગાડે નહીં, અને બહુ મોટી કોસ્ટ લાગતી હોય, છતાંય મળે કે ન મળે એવી પરિસ્થિતિ હોય ત્યારે મરણની ચિંતા ઊભી થાય. એથી વધારે ચિંતા અનંત જન્મ મરણની એવી રીતે થાય ત્યારે એક ત્રીજી પરિસ્થિતિ જે ઊભી થાય છે, એ પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કોઈ પણ ભોગે આ જન્મ મરણના ચક્કરમાંથી મારે બચવું જ જોઈએ અને બચી જ જવું છે. આવો જે નિર્ણય છે એ નિર્ણય સંબંધી એમણે જે વચનો લખ્યા છે એ 128માં પત્રમાં લખ્યા છે. કેવો નિર્ણય થાય ત્યારે કરવું કેમ, એ જે મૂંઝવણ થાય કે શું કરવું કે જેથી જન્મ મરણથી બચી જવાય, તો કે ગમે તેમ થાવ, ગમે તેટલા દુઃખ વેઠવા પડે એક વાર વેઠી લેવાના, ગમે તેટલા પરિસર સહન કરવા પડે, પરિસર એટલે કુદરતી આફત, ગમે તેટલા ઉપસર્ગ સહન કરવા પડે, ઉપસર્ગ એટલે કોઈ બીજા પ્રતિકૂળતાઓ આપે તો એ સહન કરવી, ગમે તેટલી વ્યાધિઓ એટલે રોગ આવે, ગમે તેટલી ઉપાધિઓ એટલે બીજા પ્રતિકૂળ સંયોગો મટાડવાના કારણો ઉભા થાય એને ઉપાધિ કહે છે, અને ગમે તેટલી આધિઓ આવી પડે એટલે પોતાને ગમે એટલી અંગત રીતે પ્રતિકૂળતાઓ ઊભી થાય. ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, આયુષ પૂરું થવાની તૈયારી હો, પણ છૂટવા માટેનો પ્રયત્ન કરવો જ કરવો. ત્યાં સુધી એ જીવ તારો છૂટકો નથી. આ પાયાની મજબૂતાઈને દેખાડનારા વચનો છે. જે પાયા ઉપર મોક્ષ માર્ગ શરૂ થવાનો છે અને જેના અંતે મોક્ષ પદ પ્રાપ્ત થઈને અનંતકાળ ટકવાનો છે એનો પાયો આટલો મજબૂત હોય છે. મોક્ષની પ્રથમ ભૂમિકા આવી મજબૂત હોય છે અને આવી યથાર્થ હોય છે. બે વાત ભેગી છે અને એટલી શક્તિ જીવમાં છે, અત્યારે એટલી શક્તિ જીવમાં છે અને ત્યારે જે મોક્ષ માર્ગને યોગ્ય થાય છે. જ્યાં સુધી જીવ આવી તૈયારીમાં ન આવે, મોક્ષનું ધ્યેય છે આ શું થયું, આટલા જે ભાવો છે એમાં એને કર્તવ્ય ત્રીજા સ્ટેજમાં શું કામ કર્યું, મોક્ષનું ધ્યેય બાંધ્યું. ફરીથી પહેલા સ્ટેજમાં જન્મ મરણની ચિંતા વેદના અને ચૂર્ણાથી, એનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થઈ એ કારણથી, અને કોઈ પણ ચિંતા કરો એટલે ઉદાસીનતા અને નિરસતા આવવાની, વૈરાગ્ય એટલે નિરસતા છે. 25 વર્ષનો છોકરો રાત્રે ઘરે ન આવે અને ગુમ થયો એમ ખબર પડે, બધા સંબંધીઓને ત્યાં બધે ટેલિફોન કરી દીધા, ભાઈ તમારે ક્યાં આવ્યો તો, આ તમારે ક્યાં આવ્યો તો, એના મિત્રોને ફોન કરી દીધા, બધા એના પડે કે આજે અમે એને જોયો જ નથી અને કિડનેપ થઈ ગયો હોય, કોઈનો ફોન બી આવી જાય કે છોકરાને કિડનેપ કરી ગયા છે, પછી અમે કહીએ એમ કરજો, પછી પાછો મળી જશે, કેટલી ચિંતા થાય, કેટલી ચિંતા થાય. એ ચિંતાથી ઉદાસીનતા ને વૈરાગ્ય કેટલો થાય, નિરસતા કેટલી આવે, ખાવા ટાણે ખાવું ન ભાવે, અને રાત પડે ત્યારે ઊંઘ ન આવે. આવે ચિંતા છે એ બધી જગ્યાએથી જીવને ઉઠાડી મૂકે છે. એનો અર્થ સીધો શું થયો કે તીવ્ર ચિંતાનો પ્રસંગ બને ત્યારે જીવ બધી જગ્યાએથી ઉઠી જાય છે. ક્યાંય કોઈ એમ કે પાર્ટીમાં આવો, બહુ સારી પાર્ટી આજે થવાની છે, જાય ખરો, એમ કે ભાઈ હું તારી પાર્ટીમાં આવું, મારા છોકરાનું ગોતું, હા એ છોકરાની માની હાલત ને એ છોકરાની સ્ત્રીની હાલત શું થાય, એને ખાવું ભાવે નહીં, એને શું સુવા જાય તો ઊંઘ આવે નહીં, સારું બેડલું ઊંઘ લાવી દે ખરો, હે બહુ સારું મેટ્રેસ હોય તો એ ઊંઘને લાવે કે ન લાવે, એમાંથી ઊંઘ નથી આવવાની. અને સાચો વિરાગ પ્રગટે છે, જેને પ્રગટે છે એને સાચો વૈરાગ્ય ત્યારે પ્રગટે છે, ખરો વૈરાગ્ય ત્યારે પ્રગટે છે. એટલે આ નિર્ધાર કરે છે કે હવે મારે આ જન્મ મરણથી છૂટી જવું છે. એવા મોક્ષના ધ્યેય વગર કોઈને મુમુક્ષુતાની શરૂઆત થતી નથી. ગુરુદેવ શ્રી આ સૂત્ર આપ્યું, પૂર્ણતાના લક્ષ્ય વિના વાસ્તવિક મુમુક્ષુતાની શરૂઆત થતી નથી. એ પણ એમને અનુભવથી વાત કરી, હજારો શાસ્ત્રો વાંચ્યા પછી એ સૂત્ર કાઢ્યું છે. અત્યારે આપણને સામાન્ય વાત ભલે દેખાય સમજણની દ્રષ્ટિએ, પણ એમનું જે રિસર્ચ છે એના ઉપરનું એ ઘણું ઊંડું છે, અને ઘણે ઊંડે જઈને રિસર્ચ કરેલી એ વાત છે. એમણે જે મહેનત કરી છે એ મહેનતને આપણે સમજવી જોઈએ, અને એ રીતે જે બંધાવવું જોઈએ. જય વગરનો કોઈ જીવ નથી. સંસારનો ધ્યેય હોવાથી સંસારના પદાર્થો મેળવવા, સાચવવા અને વધારવાની પ્રવૃત્તિ બધા જીવો કરે છે, અને બધા માણસો કરે છે જ નથી કરતા. પછી ઇન્ડિયા વાળો હોય કે અમેરિકા વાળો હોય કે રશિયા વાળો હોય કે યુરોપિયન કન્ટ્રીઝનો માણસ હોય, બધા એક જ કામ કરે છે. જે પદાર્થો નથી મળ્યા તે મેળવવા, મળ્યા છે એને બરાબર સાચવવા અને હજી એમાં વધારો કરવો. શ્રીમદજી લખે છે કે ઉકરડાને અંદર રખડતો ભૂંડ અને એક ચક્રવર્તી, છ ખંડનો રાજા. અત્યારે કોઈ નથી, પણ બહુ સમૃદ્ધિ વધુ વધુ મનુષ્યને હોય તો છ ખંડની હોય. છ ખંડ એટલે અત્યારની પૃથ્વી એક ખંડનો એક ટુકડો છે. અત્યારે 250 જેટલા દેશ છે આ પૃથ્વી ઉપર, ત્યાં આપણે આવાગમન કરી શકીએ છીએ. એ એક છ માંથી એક ખંડનો એક ટુકડો છે. એ આખો ખંડ પછી એવા છ ખંડ નો અધિપતિ એને ચક્રવર્તી કહે છે. એ પણ વધતા વૈભવનો વ્યવસાય છે, એને પણ વૈભવ વધારવો છે. અને ઉકરડાની અંદર ભૂંડ હોય તો એને પણ સંયોગો વધારવા છે. વધતા વૈભવનો વ્યવસાય છે એમ કીધું છે, આ એનો વ્યવસાય છે. બધા માણસોની આ સ્થિતિ છે, એટલે એની ચિંતા થયા વગર કોઈ અહીંયા પ્રશ્ન કરે કે અમારે એવું કઈ નથી, અમારે છે એ ઘણું છે ને હવે કઈ જોતું નથી, એવો અમે નિર્ણય કર્યો છે ને તેથી અમે કઈ વ્યવસાય પણ કરતા નથી, ને કરતા તો એ બંધ કરી દીધો છે ચાલો. અથવા પહેલેથી એટલું પ્રાપ્ત હતું વારસાગત એટલે માટે અમે વ્યવસાય કરતા નથી. તો પછી અમને એ વાત લાગુ નથી પડતી એમ ખરું કે નહીં કે ના? ચાર સંજ્ઞા જીવ અનાદિથી લઈને ફરે છે, એમાં પરિગ્રહ સંજ્ઞા છે. યથાર્થપણે પરિગ્રહથી ને આ પરિણામોથી જીવ મુક્ત ન થાય ત્યાં સુધી પરિગ્રહ સંજ્ઞા ઊભી છે. અત્યારે તારા ઉપયોગમાં નથી તો પરિણતિમાં છે, પણ છે એ વાત નક્કી છે. અને એનું ધ્યેય છે એની સાબિતી શું? એ સાબિતી છે કે વ્યૂ જાય તારે તને ખબર પડે જેટલું છે એટલું. ઉપરની તારી પકડ કેટલી છે એનું ભાન કરવું હોય તો એ સંયોગનો અભાવ થાય ત્યારે તરત તને ખબર પડશે યોગ થાય ત્યારે. હે, એને નીચેથી જમીન ખસી ગયું એવું લાગે, આધાર તૂટી ગયો. આધાર બુદ્ધિ છે એની, સુખ બુદ્ધિ છે એને, આધાર બુદ્ધિ છે એની. વિયોગ વખતે તો પરિણામની હાલત ખરાબ થયા વિના એટલે કેટલીક પરિસ્થિતિ એવી હોય છે જીવ પુણ્યના યોગમાં ઠગાય છે. એનો અર્થ શું છે? જીવ પુણ્યના યોગમાં ઠગાઈ જાય છે. એને ખબર નથી પડતી કે હું ક્યાં, મારા પરિણામ શું છે, મારી યોગ્યતા શું છે. એટલે જ્ઞાનીઓએ યથાર્થ રસ્તો એ બતાવ્યો છે, એ પોતાના અનુભવથી બતાવ્યો છે, એ રસ્તે ચાલવું એ જ મુમુક્ષુને માટે યોગ્ય છે અને કર્તવ્ય છે. જો મુક્ત થવાનું ધ્યેય થાય તો સંસારનું ધ્યેય છૂટી જાય. મૂળ વાત ઉપર આવીએ તો અનાદિથી જે સંસારનું ધ્યેય છે એ ધ્યેય રાખીને જેટલા ધર્મ સાધન કર્યા સાધ્ય સંસાર હોવાથી સાધન પણ સંસાર ના જ થયા. કેમ કે સાધ્ય અનુસાર સાધન, સાધ્યને તમે બદલો નહીં અને સાધન તમે મોક્ષના ગણીને કરો તો એથી કાંઈ એ સાધનો મોક્ષ અંગેના પરિણામે નહીં થાય નહીં. એટલે ધ્યેય બદલીને સાધ્ય બદલીને સાધન કરવામાં આવે તો એ દરેક સાધન સાધ્ય અનુસાર ચાલે, સાધ્ય અનુસાર પરિણામ. એટલે કે પ્રત્યેક સાધન કરતા જીવ મોક્ષને વિષય યત્ન કરે, પ્રયત્ન કરે, એનો પુરુષાર્થની દિશા બદલાય છે અથવા જ્ઞાનમાં લક્ષ્ય બદલાય છે કે મારે બંધાવું નથી પણ મુક્ત થવું છે. આખી ચાલ બદલાઈ જાય છે. એટલે અત્યાર સુધી કરેલા સાધન જે બદલ્યા વિના હોવાથી એ સંસાર અર્થે ફળ્યા, એનું ફળ સંસાર એવું. હવે જે બદલાવાથી જે સાધન કરશે તેનું ફળ મોક્ષ આવશે. આ એક મોટો ફેરફાર ત્રીજા સ્ટેજમાં થાય છે. હવે થોડું ઊંડાણથી વિચારીએ આ આટલી જ વાતને, જેટલી વાત આપણે ત્રણ સ્ટેજની કરી એટલી જ વાતને થોડું ઊંડાણથી વિચારીએ તો આપણે શું કર્યું, કરવા ઉપર આપણે પ્રશ્ન આજે ચાલે છે, આપણે શું કર્યું અત્યાર સુધી? અભિપ્રાયો બદલ્યા, અભિપ્રાયની અંદર સંસારના સુખોથી સુખી થવાનો જે અભિપ્રાય હતો એ અભિપ્રાય બદલી નાખ્યો. હવે સંસારનું પરિભ્રમણ કરવું નથી, એનો અર્થ કે સંસારના જે કહેવાતા સુખ છે, કહેવાતા સુખ એટલા માટે કે આ ગાદલામાંથી હું ગાવતી નથી, એક માણસ એક સામાન્ય મોટરમાં બેસે અને બીજો માણસ એક લક્ઝરિયસ મોટરમાં બેસે, બહુ કોસ્ટલી હોય, તો બેના સુખમાં ફેર પડે કે ન પડે? પુરાણ વધારે સુખ ન થાય, લક્ઝરિયસ મોટરવાળાને વધારે સુખ ન થાય, તો કે થાય કે ન થાય એને પૂછી લેવું જોઈએ આપણે. ત્યારે એમ કહેશે કે ભાઈ આ મોટર ખરીદવા માટે અને એને મેન્ટેન કરવા માટે મારે જે ઉપાધિ કરવી પડે છે એમાં હું મોટરમાં બેઠો છું, મોટર ઉપર બેઠો છું, મોટર મારા ઉપર બેઠી છે, કેવું મુશ્કેલ છે. એ મારા માટે બેઠી છે, હું મોટરમાં નથી બેઠો, મોટર મારા માટે બેઠી છે. આ પરિસ્થિતિ હોય છે. પછી એક કરતા વધારે હોય તો એનો ગુણાકાર કરી નાખો. આવી ઉપાધિ જીવ મરે છે અને સુખની કલ્પના કરતો જાય છે. લોકો પણ એમ કે ભાઈ સુખી છે અત્યારે, એને ત્યાં કમ્પાઉન્ડમાં જ અડધો પોણો ડઝન ગાડી પડી છે, બધા એને સુખી કહે છે. એને પૂછો તો કઈક વાત બીજી હોય છે, કેમ કે ઉપાધિથી વધારે ઘેરાય છે. સુખ દુઃખ નો કોન્સેપ્ટ બદલાય છે. તાત્પર્ય શું કાઢવું છે આમાંથી? જે મિસકોન્સેપ્ટ થી આપણે સુખી થવા ઈચ્છીએ છીએ એ આ શરૂઆતના સ્ટેજમાં આખો કોન્સેપ્ટ બદલાઈ જાય છે. આ મોટું કામ થાય છે. શું કામ કરવું આ પ્રશ્ન ઉઠો છે આપણે, કે આ કામ કરવું, કે મિસકોન્સેપ્ટને બદલી નાખવા, રાઈટ કોન્સેપ્ટમાં આવવું. જો સીધું એમ કહીએ, કાલે આ ચર્ચા કર્યા વિના એમ લીધી હોત વાત આપણે, તો આપણે ઘણા મિસકોન્સેપ્ટમાં છીએ સુખ દુઃખના વિષયમાં, માટે એ બદલી નાખવા જોઈએ અને રાઈટ કોન્સેપ્ટમાં આવવું જોઈએ. તો પ્રશ્ન બીજો ઉઠત કે પણ એના માટે કરવું શું? ચાલો બદલવા અમે તૈયાર છીએ. આપણે વાત ક્યાંથી શરૂ કરી? એ છેડાથી શરૂ કરવાના બદલે આ છેડેથી શરૂ કરી. કે જો પહેલેથી આ રીતે કોઈ જીવ પરિણામો કરે તો એને મોટામાં મોટું કામ એ કર્યું કે એના મિસકોન્સેપ્ટ ચેન્જ થઈ ગયા હતા, બદલાઈ ગયા હતા. અને આ બહુ મોટું કામ છે. એટલા માટે આ કામ બહુ મોટું છે કે આપણા જે પરિણામો થાય છે, જે ભાવો થાય છે, એમાં કોન્સેપ્ટ એટલે અભિપ્રાયનો બહુ મોટો રોલ છે. કોઈ પણ કાર્ય પાછળ આપણે એનો સુખ દુઃખનો અભિપ્રાય હોય છે, અને અભિપ્રાય જ્યાં ઉલટો ત્યાં કાર્ય પદ્ધતિ પણ ઉલટી અને એનું ફળ પણ ઉલટો. ઉલટો એટલે વિપરીત. વિપરીત અભિપ્રાય અનુસાર પરિણામો વિપરીત અને પરિણામોનું ફળ પણ વિપરીત. આવ્યા વિના રહીએ, થયા વિના રહીએ, એ બધાનું ફળ દુઃખ છે. એટલા માટે જ્ઞાનીઓએ એમ કહ્યું કે તું વિવેક કર. વિવેક કર એટલે તું હિત અહિતનો વિચાર કર, હિત અહિતના અભિપ્રાયો શું હોય છે એનો પણ તું વિચાર કર. ધર્મ વિવેકે નિપજે, ધર્મ હાથે ન વેચાય. આપણે ત્યાં કહેવત છે, હાટે એટલે દુકાને. કોઈ સ્ટોરમાં જઈને ધર્મ ખરીદાતો નથી. ધર્મ એટલે શાંતિ. ખરેખર ધર્મ એટલે કોઈ ઓર્થોડોક્સી નથી. ધર્મ એટલે આત્માની સુખ શાંતિ. આપણે ત્યાં આપણા જૈન સંપ્રદાયોની અંદર, જૈન સંપ્રદાયોની અંદર, જૈન કુળમાં ન જૈનમાં હોય એવા અનેક માણસો આવ્યા છે. ક્ષત્રિયો બધા તીર્થંકર હતા. આ બધા તીર્થંકરો જે છે એ ક્ષત્રિયો હતા. બધા ક્ષત્રિયો પણ તીર્થંકરો બધા ક્ષત્રિયો હતા. અને બ્રાહ્મણોથી માંડીને અનેક જુદા જુદા વર્ણમાંથી જૈન ધર્મમાં આવવાનું કારણ એ છે કે જૈન ધર્મ એ સંપ્રદાયનો ધર્મ નથી, અમુક જ્ઞાતિ જાતિનો ધર્મ નથી. પણ આત્માને દુઃખ કેમ ટળે અને સુખ કેમ થાય એનો ધર્મ છે. સાચું આત્માનું સુખ અને આત્મ શાંતિ પ્રગટ થાય, પ્રાપ્ત થાય એ માટેની કાર્ય પદ્ધતિ સમજાવતો અને પ્રેરણા આપતો ધર્મ છે. માટે કોઈને પણ રસ પડવાનો છે? જીવ માત્રને રસ પડવાનો છે. અને તીર્થંકર ભગવાને કોઈ, હું તો બધાને જીવ તરીકે જોઉં છું, હું કોઈને જાતિ દ્રષ્ટિ તરીકે જોતો નથી. તેથી એમના સમોસરણમાં દેવો પણ આવ્યા, મનુષ્ય સર્વ જાતિના આવ્યા. દેહ ભંગી ચાંદાળ નીચેમાં નીચેના ગોત્રના આવે છે. એવું નથી કે બ્રાહ્મણ વાણિયા ક્ષત્રિય જ આવે છે, શુદ્રો પણ આવે છે. તો અહીંયા તો આ દેશ સારું છે, ક્ષુદ્ર જેવું કાંઈ નથી. ગમે તે માણસ સંજવારી કાઢે. આપણે કેવું છે કે આ વ્હાઇટ કોલરનો બિઝનેસ છે. અહીંયા એવું નથી, અહીંયા બધાને વ્હાઇટ કોલર જ હોય છે. નીચાનો સારું છે, સાયકોલોજીની દ્રષ્ટિએ સારી વાત છે. પણ ભગવાનના સમોસરણમાં પણ એમ જ છે, બધા આવે છે અને પશુ પક્ષીઓ પણ આવે છે, જળચર પ્રાણીઓ પણ આવે છે. અને જળચર પ્રાણીઓ જળમાં રહેવી વ્યવસ્થા છે સમોસરણમાં. કાચમાં માછલા, મગરમચ્છ અને બીજા જે મનવાળા પ્રાણી છે, પાણીના હોજ છે ત્યાં, એમાં એ પ્રાણીઓ બેસીને સાંભળે છે. અને બહુ મોટી સંખ્યામાં આવે છે, એવું છે. સમોસાના ચિત્રો જોયા હશે ને ખ્યાલ હશે. એનો અર્થ શું છે કે જીવ માત્ર માટે રસ લેવા જેવો આ વિષય છે અને પોતાની સુખ શાંતિમાં રસ કોને ન આવે, આવે જ. એવું નથી કે દુઃખી થતો હોય એ ધર્મનો વિચાર કરે. રાજા હોય, શ્રીમંત હોય તો પણ એ સુખી નથી એ સમજે છે. ઉપાધિનું દુઃખ બધાને છે અને સૌથી વધારે દુઃખ હોય તો ટેન્શનનું છે. અને આયા તો એ બધા હિપ્પી થઈને ત્યાં આવે છે એટલે બધા પ્રૂફ થઈ ગયેલા માણસો આવે છે ત્યાં. અહીંયા મલ્ટીમિલિયનો હોય પણ ગાંજા ચરસના ધ્યાનમાં પડ્યા ન રહીએ તો એ જીવી ન શકે, આપઘાત કરવો પડે. ધ્યાન માટે દારૂ પીએ, ધ્યાન માટે જાતની સિગરેટો પીએ, એના ડ્રગ્સ લઈએ છે, આ બધું શું છે? પૈસા નથી ને સાધન સગવડ નથી એટલા માટે લઈએ છે, એવું નથી. તો મોંઘામાં મોંઘી ચીજ છે, બહુ મોંઘી ચીજ છે. એનો ઉપયોગ કેમ કરે છે? ટેન્શનથી છૂટવું છે, પણ એ ખોટો ઉપાય છે. એ તો ટોક્સિકેશન કરી મરી જવાના, બીજું કઈ નહીં થવાનું. સાચો ઉપાય આપણે ત્યાં છે એમ સમજીને બિચારા ત્યાં આવે છે, પણ ક્યાંય ફસાય છે. સાચો ઉપાય રહેતો નથી બોલ્યો. એ ઉપાયને બતાવનારા કોઈક વિરલ જીવો છે, પણ એને ગોતે ક્યાંય આથરે આથરી મરી જાય ત્યાં બી. એટલે અભિપ્રાયો બદલવાનું મૂળ વિષય ઉપર આવીએ તો બહુ મોટું કામ આ શરૂઆતની ભૂમિકામાં થાય છે. પાયાના જે ખોટા અભિપ્રાયો છે એ અભિપ્રાયો અહીંયા મળા પડી જાય છે બહુ ભાગે, અને કેટલાક અભિપ્રાયો બદલાઈ જાય છે. એટલે મોક્ષ માર્ગની દિશામાં આગળ વધવા સંબંધીની સૂઝ અને આગળ વધવા માટેનું પરિણામની અંદર બળ, આ બે વાત ઊભી થાય છે. એને આપણે શાસ્ત્રની ભાષામાં જ્ઞાનની નિર્મળતા કહીએ છીએ અને વીર્ય ગુણનો પરિણામ એટલે પુરુષાર્થ કહીએ છીએ, બળને પુરુષાર્થ કહીએ છીએ. અને મોક્ષ માર્ગમાં પહોંચવા માટે આ બેની જરૂર છે. સાચી દિશામાં જ્ઞાન એટલે વિવેક કામ કરે, સુધબુદ્ધ આવે અને એનું બળ આવે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ સુગમ છે, સહેલી છે અને ગમે ત્યાં એની પ્રાપ્તિ થાય છે. સદ સરળ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ એની પૂર્વ તૈયારી બરાબર થવી જોઈએ. એક રોટલીનો લોટ જાડો રહી ગયો હોય તો રોટલી સરખી ન થાય, એટલો બારીક થવો જોઈએ એટલો ન થાય. અને જાડો રહ્યો હોય તો ભાખરી થાય, બીજું કાંઈ થાય, ચૂરમું થાય, પણ રોટલી ન થાય. એમ આ તો હાઈલી ટેકનિકલ સબ્જેક્ટ છે, એકદમ અજાણ્યો રસ્તો છે, અજાણ્યો ઉપાય છે. એના માટે પૂરી કાળજી પૂરી દરકાર લઈને અથવા પૂરો રસ લઈને પૂરી શક્તિથી એની પાછળ લાગવું જોઈએ. એટલી શરત છે. શરત છે એ તો પરાણે કરાવવું હોય તો વાત છે, પણ જીવનો એવો સ્વભાવ છે કે જેટલો એને લાભ દેખાય એટલો એ કૂદકો મારવા તૈયાર હોય છે. સાહસ કરવું હોય, જોખમ કરવું હોય કે કાંઈ પણ, ઉત્સાહ ઉમંગથી જોરથી કામ કરવું હોય, રસથી કામ કરવું હોય તો એને લાભ દેખાવો જોઈએ. જેટલો વધારે લાભ દેખાય એટલો પરિણામની અંદર માનસિક તૈયારી થઈ જાય. એટલા માટે પહેલા ધ્યેય સમજાવવામાં આવે છે કે જો ભાઈ આ ઉપાયનો અંજામ એ છે, અંજામ એટલે લાસ્ટ ડેસ્ટિનેશન, એનું છેલ્લું ફળ એ છે કે સર્વ પ્રકારના સર્વ દુઃખ અને ક્લેશથી છૂટીને જીવ અનંતકાળ સુધી સુખ શાંતિમાં પરમાનંદમાં બિરાજમાન થઈ જાય. જો ખરેખર એનું મૂલ્યાંકન થાય તો સ્વાધ્યાય તો મૂલ્યાંકન કરવા માટે છે. આપણે જે 25-50 જણા ભેગા થઈને આ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ, પ્રશ્નોને વિચારોને આપ લે કરીએ છીએ, તો અહીંયા શું કામ થાય? અહીંયા બેસીને કેટલું કામ થાય? અહીંયા આવીને કેટલું કામ થાય? શું કામ થાય? શું કર્યું આપણે એ વિચારવું જોઈએ કે આપણે મૂલ્યાંકન કર્યું કે નહીં? શું કરવાથી લાભ નુકસાન છે એનું મૂલ્યાંકન જો આપણે ન કરી શકીએ તો આ બધા તત્વોનો વિચાર કરવાનો કોઈ અર્થ રહેતો નથી. અને જો મૂલ્યાંકન થાય તો જીવના પરિણામ કરવા પડે ને જાયલા રહીએ નહીં. આ એક સ્વાભાવિક જીવના સ્વભાવને અનુસરીને ઉત્પન્ન થતી પરિસ્થિતિ છે, બહુ સ્વાભાવિક પરિસ્થિતિ છે. જીવને જેટલો વધારે લાભ સમજાય એટલો એને એ કામ કરવાનો રસ આવે. અનંત સુખ મળવાનું છે એનો વિશ્વાસ આવવો જોઈએ. વિશ્વાસ આવે કેવી રીતે? વાત તો વાત છે, વિશ્વાસ આવે કેવી રીતે? કે વિશ્વાસ આવવાનું કારણ કેનારની નિર્દોષતા પર છે. કોણે આ વાત કરી છે? કે આપણા તીર્થંકરો એ કરી છે. કેવા હતા એ તીર્થંકર? કે સંપૂર્ણ નિર્દોષ હતા. દોષનો અનંતમો ભાગ પણ જેને રહ્યો નહોતો, કેટલો? કોઈ અંશ પણ દોષનો જેમને નહોતો રહ્યો, એવા જે પરિપૂર્ણ પવિત્ર દશાને પ્રાપ્ત થયા એવા પર્યંત પરમાત્મા જૈન પરમેશ્વર એ જીનેશ્વર દેવે કહેલી આ વાત છે. તો કહેનાર ઉપર વિશ્વાસ આવવો જોઈએ. અને કોઈ પણ ચીજ આપણે ખરીદીએ છીએ ત્યારે કંપની ઉપર વિશ્વાસ, કંપનીના માર્કા ઉપર વિશ્વાસ મૂકીને પૈસા આપીએ છીએ. અને એ વખતે આપણે એવું થોડું કહી શકું હું વાપરીને પૈસા દઈશ, વાપ હાલ નીવડશે તો પૈસા દઈશ, નહીં તો નહીં દઉં, એમ કઈ ચાલે? કંપની ઉપર વિશ્વાસ રાખીને આપણે પૈસા આપી દઈએ છીએ. અરે કંપની ઉપર વિશ્વાસ રાખીને શેરના કાગળિયા ખરીદીએ છીએ. ચીજ વસ્તુ તો એક બાજુ રહી, એ તો કઈક મટીરિયલ છે, પેપર શેરના જે નકલી થઈ શકે છે આજના જમાનામાં, એ પણ લઈએ લઈએ છે કે નથી લેતા. એક વાત છે, ફૂટપાયરી ઉપરથી નથી લેતા, એસ્ટાબ્લિશ બ્રોકરને ત્યાંથી લઈએ છીએ. એ પણ કોઈ એસ્ટાબ્લિશ થયેલા સદ્ધર લોકો છે એની પાસેથી લઈએ છીએ. ટૂંકામાં સદ્ધરતા વિશ્વસનીયતા જોવી પડે છે, અને પછી આપણે ગમે તે કિંમત ચૂકવીએ છીએ. એમાં તીર્થંકર પરમાત્માએ કહેલી વાત છે, ત્રણ લોકના નાશ આપણને વિશ્વાસ આવવો જોઈએ. હા, એટલી વાત જરૂર છે કે એવી રીતે કરેલા વિશ્વાસમાં ટકવા માટે એમણે કહેલા પ્રયોગ કરવા જોઈએ, નહીં તો ટકી નહીં શકાય. કેમ કે સાંભળેલી વાત છે કોઈને, એ વાત પોતાની ક્યારે બને છે કે એ કહે એ પ્રમાણે પ્રયોગ કરીએ અને આપણને શાંતિ મળવાની શરૂઆત થાય તો વિશ્વાસ આવે કે એમણે પરિપૂર્ણ આત્મશાંતિ અને પરમાનંદમાં બેસીને આ વાત કરી છે એ સાચી લાગે છે. વિશ્વાસ આવે છે, આપણને શાંતિ આવવાની શરૂ થઈ. અને એ રીતે જે કોઈ સાધક આત્માઓ છે તે બધા પહેલા સાંભળેલી વાત ઉપર વિશ્વાસ મૂકીને પ્રયોગ શરૂ કરે છે, અને એટલા માટે સાંભળતા વેટ પ્રયોગ શરૂ કરવાની વાત છે. આજે સાંભળ્યું ને પછી 12 મહિના પછી પ્રયોગ કરશો એ વાત નથી, ખબર જ 6 મહિને કરશો. સાંભળી સાંભળતા જ પ્રયોગ શરૂ કરવો એવું એમનું કહેવું છે. અને એ પ્રયોગ શરૂ કર્યો ત્યારે એને વિશ્વાસ આવે છે કે આ વાત એમની કહેલી છે, એમની નથી, હવે મારા અનુભવની પણ. એ રીતે આ માર્ગ છે એ સુખ શાંતિનો માર્ગ છે, અને તેથી આ માર્ગમાં બધા વર્ગના મનુષ્ય હોય છે, બધી જાતિના હોય છે, બધા વર્ગના, ઓછી બુદ્ધિવાળા, વધારે બુદ્ધિવાળા, કર્મના કારણે, કર્મના ઉદય પ્રસંગે પ્રતિકૂળતાઓ વાળા અને કર્મના ઉદય પ્રસંગે અનુકૂળતાઓ વાળા બધા જ હોય છે. કોઈ એમ કે બધી અનુકૂળતાઓ પૈસા વાળા માણસને રસ પ્રમાણ પડવાનું શું કારણ છે? એને તો કઈ તકલીફ તો નથી, એને તકલીફ છે એવા પ્રકારની તકલીફ નીચેવાળાને નથી પણ હોતી. એને પ્રોબ્લેમ્સ એની જાતના ઊભા થાય છે, અનેક જાતના જીવને સવાલો ઊભા થાય છે, આમ કેમ થતું હશે? એક દાખલો લઈએ કે સ્લોટર હાઉસ ચલાવનારા આ દેશના માણસો કેટલા બધા શ્રીમંત છે, પાપ થોડું કરે છે? નરકમાં જવાનું પાપ કરે છે, બરાબર? આપણી દ્રષ્ટિ આપણા સમજણ પ્રમાણે ક્યાં જશે? કે નરકમાં જશે. રોજના હજારો પ્રાણીઓને કાપી નાખે, એક સાથે સેંકડો માણસોના ગરદન, સેંકડો પ્રાણીના ગરદન ઉપર હથિયાર પડે ને એટા ટાઈમ બધા મરી જાય. બરાબર છે. સવાલ તો ઊભો થાય ને કે આવા પાપી માણસો પાસે આટલા બધા પૈસા અને આપણા વિદ્વાનો પંડિતો જોયું તો બધા સાધારણ અને સામાન્ય રીતે એના પરિવારના પરિવાર ચલાવવા માટે, ગ્રસ્ત જીવન ચલાવવા માટે પણ પૂરી વ્યવસ્થા ન હોય. માણસ નિર્દોષ. સવાલ ઉભો થાય ને આવું શું કરવા, અને ઈશ્વર કરતા ઉપર તો વિશ્વાસ ઉડી જાય એવી વાત છે. આ જગતનું સંચાલન ઈશ્વર કરે છે એની તો શ્રદ્ધા જ ઉડી જાય એવી વાત છે. વાત તો એ છે કે પૂર્વ કર્મના ફળને ભોગવે છે કોઈ પણ પ્રાણી, કોઈ પણ મનુષ્ય પૂર્વ કર્મના ફળને ભોગવે છે. પણ જેને એ વિષયની ખબર નથી એને એની મૂંઝવણ થવાની છે. કાલે પૂરો તંદુરસ્ત હતો, આજે હું કરવા રોગીષ્ટ થયું મારું શરીર, હું કેમ રોગી થયો? મૂંઝવણ તો થવાની જ છે. ગગડીને પગલે મૂંઝવણ થવાની છે. એટલું નહીં, એક ઘરમાં બે જણા ચાર જણા રહેતા હોય અને પ્રકૃતિનો મેળ ન ખાતો કરે હું, ઘર છોડીને જવાય નહીં અને ઘરમાં રહેવાય નહીં, કરવું શું? બધા સ્વતંત્ર જીવ છે, દરેકની પ્રકૃતિ સ્વતંત્ર, ન ફાવે તો કરે શું? એમ અનેક જાતના પ્રોબ્લેમ્સ જીવનની અંદર ઊભા થાય છે અને એનું સમાધાન નથી થતું, એનું દુઃખ ઓછું નથી હોતું. આ એક એવું તત્વજ્ઞાન છે કે સર્વાંગ સમાધાન કરીને આત્માને શાંતિ પ્રગટ થાય છે. આ જે શાંતિ પ્રગટ થાય છે આત્માની, એ કોઈ સામાન્ય વાત નથી. જે સંતો આત્મશાંતિથી શાંત થયા માટે સંતો કહેવાના, સંત છે એ આત્મશાંતિનો સૂચક શબ્દ છે. એ અદ્ભુત રીતે એ માર્ગને પામ્યા છે. સંતોનો માર્ગ અદ્ભુત છે. તારે પડખેથી સર્વાંગ સમાધાન મળ્યા પછી આત્મશાંતિ આવે છે અને પછી ગમે તેવા પ્રસંગમાં અશાંતિ નથી થતી, ગમે તેવી પરિસ્થિતિમાં અશાંતિ નથી થતી. બહુ મોટી વાત છે. એને ક્યાંય પૂર્વકર્મના ઉદય નથી ચાલ્યા ગયા, એ તો બધું પડ્યું છે, એ આવવાનું છે ક્રમથી આવે. એટલું સમાધાન વર્તે કે કેમ આવો ઉદય આવ્યો એ પ્રશ્ન ન થાય. સારું થયું આ રકમ પાછી વ્યાજ સહિત ચૂકવાઈ જશે. શાંત રહે છે, સમાધાન થાય છે, એનું કારણ છે જ્ઞાન ચારે પડખેથી વસ્તુના સ્વરૂપને જાણે છે, સમજે છે, એનું ફળ શાંતિ છે. નાને કરીને દુઃખ ન હોય એ સિદ્ધાંત છે કે જ્ઞાને કરીને અશાંતિ કે દુઃખ ન હોય. તેથી બીજો સિદ્ધાંત આપોઆપ સમજી લેવા જેવા છે કે અજ્ઞાને કરીને કદી શાંતિ ન હોય ને સુખ ન હોય, થઈ શકે નહીં. આ વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુ સ્થિતિ આ છે. એટલા માટે કોઈ પણ માણસને રસ પડે એવો આ વિષય છે. અને રસ પડે તો ઊંડો ઉતરે. મિત્ર અંધશ્રદ્ધાથી જે અત્યારે સંપ્રદાયની અંદર બધા ધર્મને પ્રવર્તિત કરે છે એમને એમ ચાલે. વિચારવા જેવો વિષય તો એ છે કે અંધશ્રદ્ધાથી સમજદાર માણસ કેમ ચાલતો હશે? આપણે સમજદાર માણસોમાં ગણાય છે કે એમ એમ કઈ ગણાય છે? તો સમજદાર માણસ થઈને અંધશ્રદ્ધાથી કેમ ચાલે, કેમ ચાલવું? પણ એક તો સંપ્રદાય બુદ્ધિ કામ કરે છે, આ તો અમારો ધર્મ, અમે તો ફલાણા આગળ પડે છે. બધું કોઈ પણ વાતને સ્પષ્ટ રીતે સમજ્યા વિના અણસમજણથી ચાલવું એનું નામ ઓકસંજ્ઞા છે. ઓકસંજ્ઞા એ ધર્મ કરે તો એ ધર્મનું ફળ સંસાર જ હોય, બીજું કાંઈ હોઈ શકે નહીં. એટલે અહીં સુધી આવવાની જરૂર છે, ધ્યેય બદલવા સુધી. જો જીવ ધ્યેય બદલે તો ધ્યેય એટલું ઊંચું છે, પરિપૂર્ણ શુદ્ધિનું ધ્યેય છે, કેમ કે પૂર્ણ સુખ મેળવવું છે. અને અહીંયા હજી સુખની શરૂઆત પણ નથી થઈ, તો પોતાને ઘણું કામ બાકી છે એવું સમજાયા વિના. કામ ઘણું બાકી હોય ને સમય થોડો બાકી રહ્યો હોય તો ત્વરાથી કામ કરવાની સહજ પરિણામની અંદર પરિસ્થિતિ આવ્યા વિના ઉદયમાં નહીં જોડાવાના પરિણામ છે. શાસ્ત્ર ભાષા એને અનુદય પરિણામ કહે છે. તો મોક્ષ માર્ગ ને પામવા માટે પણ ઉદયમાં ન જોડાવાય એવી જ કોઈ વ્યવસ્થા વિચારવી જોઈએ. સવારના સ્વાધ્યાયમાં થોડી વાત લીધી હતી ઘરે. આત્માનું તો અહીંયા જોડાણ છે ને, મોક્ષ માર્ગમાં તો આત્મામાં જોડાય ત્યારે ઉદયમાં ન જોડાય. અહીંયા નહીં જોડાવા માટે આત્મભાવના અને જ્ઞાની પુરુષમાં જોડાય તો અનુદય ભાવ થાય અને મોક્ષ માર્ગ પ્રત્યે એ જીવ બળી શકે. નહી તો ઉદયમાં જોડાઈને નવા બાંધે, ઉદયમાં જોડાઈને નવા બાંધે. અને જેમ જેમ ઉદયમાં જોડાતો રહે તેમ તેમ જીવની શક્તિ ઘટતી જાય, એટલે અશક્તિ આવતી જાય, ડિટોરિયેટ થતો જાય અને પરિણામની અંદર મલિનતા પણ વધતી જાય. અને આકુલતા પણ વધતી જાય. કરજ વધતું જાય, વ્યાજ વધતા જાય, કરજ વધતા જાય, એ હાલત હો જાય. આજે શુભ સ્વાધ્યાય મેં બેઠે છે, આપ બી છે સાહેબ? મોક્ષ માર્ગ અનુદય પરિણામ હૈ તો મુમુક્ષુ કી ભૂમિકા મેં આત્મા કા અવલંબન નહીં હૈ તો ઉન્હે અનુદય ભાવ કૈસે હોવે? યથાર્થ પ્રકાર સે અનુદય ભાવ હુઆ કૈસે બોલે, ઇસકો કહે કે ઉદયમાં જોડાય નહીં અને યથાર્થ કાર્ય પદ્ધતિમાં જોડાય તો યથાર્થ કાર્ય પદ્ધતિનો પાયો આત્મકલ્યાણની ભાવના અને જો વિદ્યમાન સત્પુરુષ હોય તો તેનું અવલંબન. ગિરાવાલજીને એક્સિડન્ટ થયું તો એ પ્રસંગ અમે લીધો હતો. સવારે એક્સિડન્ટ થયું હતું ત્યારે એ ગુરુદેવને બહુ યાદ કરતા હતા, ગુરુદેવને બહુ ભક્તિ કરતા હતા. બચી ગયા, તો શોખથી મરી ગયા. એમાં એટલી મેજર ઇન્જરી હતી, ટ્રાન્સફર હો જાય. ટ્રેન કે નીચે આદમી અપને કો દેખે તો શોખ સે મર જાતા. ઉમરે યોગ્યતા બસ એને એ વિચારા એ ભાવ આપતા હતા. તો એનું જે ટેન્શન આવવું જોઈએ ટેન્શન નહોતો આવતું. નહીતર ડાક્ટરો એમ કે છે કે જો એક ધોરી નસ તૂટે ચાર જગ્યાએ છે, ત્રણથી પસાર થાય છે એટલે પાંચમી જગ્યા રહી ગયો, ગરદનમાંથી પસાર થાય છે ત્યાંથી તૂટી હોય. હા, એક હાથથી તૂટે, કોઈ પણ પગથી તૂટે, બે હાથ કે બે પગમાં, અને લોહી 3 મિનિટમાં બહાર નીકળી જાય, કેટલી વાર લાગે? વિધિન 3 મિનિટ્સ બધું લોહી બહાર નીકળી જાય. કેમ કે તો નસનો પ્રવાહ મોટો થઈ જાય અને ફોર્સથી સર્ક્યુલેશન ચાલતું હોય છે, બધું લોહી બહાર નીકળી જાય. માણસ 3 મિનિટમાં તો ખલાસ થાય. અમને સાંજે 7 વાગે થયેલો એક્સિડન્ટ, રાતના 1.5 વાગ્યા પછી નવું જે બોટલનું લોહી ચડાવતા હતા એ સર્ક્યુલેશનમાં આવ્યું, ત્યાં સુધી શરીરમાં લોહી નહોતો. પલ્સ મિલ પલ્સ ચાલતી હોય તો આવે ને અંદર રીડિંગ, બીપી મિલ. અને અમે ચાર્ટમાં છો, પલંગ પાસે ચાર્ટ રાખે ને, એમાં બધા ખાને એને ભરવા પડે, ટેમ્પરેચર કેટલું, રેસ્પિરેશન કેટલું, બીપી કેટલું, પલ્સ કેટલું, બધા ખાના ભરતા હોય. એમાં બીપી ને પલ્સમાં ક્વેશ્ચન માર્ક મૂકેલો. શું પૂછ્યું ડાક્ટર, આનો અર્થ શું? તો કે કઈ રીડિંગ નથી આવતું. પલવું હોય તો આવે માણસ જીવ 3 મિનિટમાં તો ખલાસ થાય. હાથ ચાલતો બંધ થાય, કારણ શું? હાથ ચાલતો બંધ થાય. હાથને તો લોહી જોઈએ ને પંપિંગ માટે, લોહી હોય તો પંપ કરે ને, શું કરે? ગમે તે આયુષ હતો, પરિણામમાં આખો ફેરફાર હતો. 7 ને 5 12 6, 6.5 કલાક ડોક્ટરોને આશા નહોતી. ડોક્ટરો એમ કીધું કે આ બચશે નહીં, કોઈ બચતા નથી, આવા આવા કેસ કોઈ બચતા નથી, 1000માંથી 1 કેસ નથી બચતો. જીવતા હતા, ચમત્કાર થયો. એક વાગે એ લોકોએ હેન્ડઝપ કરી દીધા, અમારું કાંઈ કામ નથી આવતું, અમે જેટલા ઉપચાર કરીએ છીએ ફેલ જાય છે. અને 1.5 વાગે એ લોકોના મોઢા હસવા માંડ્યા, નવું બ્લડ સર્ક્યુલેશનમાં આવ્યું. અને જે કોટન બાંધ્યું હતું લોહી બહાર નીકળી, ડાઘો પડ્યો પહેલાં, ત્યારે એ લોકો હોશમાં આવી ગયા. સર્ક્યુલેશન કોને ચાલુ કર્યું? કહેવાનો મતલબ શું છે? જીવને ઉદય આવે છે, આવા આકરા ઉદય પણ આવે છે, સામાન્ય ઉદય પણ આવે છે. બધા જ ઉદયમાં જીવ રાગદ્વેષ કરીને નવા કર્મ માંગે છે. એ રાગદ્વેષ ન કરાય ને નવા કર્મ ન બંધાય એના માટે એનો ઉપાય કરવો જોઈએ ને તે યોગ્ય ઉપાય કરવો જોઈએ તો મુક્ત થાય, મોક્ષ માર્ગમાં પ્રવેશ થાય એનો. એના માટે આ યોજના છે, આખી એ યોજના આ છે કે જીવે પરિભ્રમણની ચિંતનાથી વૈરાગ્યમાં આવીને ધ્યેય બાંધવો જોઈએ અથવા ધ્યેય બદલવું જોઈએ. તો એના બધા જ પ્રયત્નો મુક્ત થવાને માટે થાય છે, બધો જ પ્રયાસ એનો મુક્તિ માટેનો થાય છે. અને મુક્ત દશાની અંદર કેટલું સુખ છે અને મુક્ત ન થાય તો કેટલું દુઃખ છે એની જે તુલના છે એ તુલના બરાબર થવાથી એના પ્રયત્નની દિશા એક ધારી મુક્ત થવા માટે એક જ બાજુ નહીં બીજી બાજુ નહીં થાય. આવી મોટી વાત છે. જે બદલાય એટલે ઓટોમેટિક મોક્ષ માર્ગ બાજુ પરિણામની મુક્તિના માર્ગ બાજુ ગતિ શરૂ થાય છે અને એ ફોર્સથી ત્વરાથી શરૂ થાય છે. સમ સંવેદ નિર્વેદ આસ્થા ને અનુકંપા પાંચ છે ને બોલા પ્રજા, એમાં માણસ આ ધર્મના ક્ષેત્રમાં આવીને નિરસ થાય એટલે ઉપશમ આવે એને સમ કે છે, વૈરાગ્ય આવે ને નિર્વેદ કે છે, પોતાના જીવની અને બીજા જીવોની અનુકંપા આવે દયા આવે એ પણ બને છે. આસ્થા દેવગુરુ શાસ્ત્ર ને સત્પુરુષના વચનો ને એના સ્વરૂપ પ્રત્યે વિશ્વાસ આવે બને, પણ સંવેદ આવવો મુશ્કેલ છે. બળ નથી આવતું કામ કરવાનું, એનું કારણ ધ્યેય બદલ્યું નથી. ધ્યેય બદલે તો સંવેગ ઉત્પન્ન થયા વિના જોરથી કામ કરે પરિણામ અને તે મોક્ષ માર્ગની દિશામાં. આ પણ એક ધ્યેય બંધાયા પછી નવો ફેક્ટર ઉત્પન્ન થાય છે પરિણામની અંદર. એટલે શું કરવું કે આ બધું કરવાનું બાકી છે, મોક્ષ માર્ગનો પુરુષાર્થ થવાનો બાકી છે, આ કરવાનું બાકી છે, ધ્યેય બદલવાનું બાકી છે, વૈરાગ્યમાં આવવાનું બાકી છે. અને જ્ઞાનમાં હિત અહિતના પરિણામોનો વિવેક થાય એવું જ્ઞાન તૈયાર થાય એ કરવું પણ બાકી છે. એમ અનેક પ્રકારે જે કાર્યો સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈને થાય એવી એક યોજના છે. એ યોજના અનુસાર પરિણામ થાય તો એનું યથેષ્ટ ફળ આવ્યા વિના ઓટોમેટિક ગાડી ચાલે, જે સ્પીડમાં ચાલે, રાઈટ ટ્રેકમાં ચાલે, રાઈટ સ્પીડમાં ચાલે તો રાઈટ ટાઈમે પહોંચ્યા વિના. વૈજ્ઞાનિક વ્યવસ્થા છે આ તો, જીવના પરિણામ છે, ગતિ છે, ચાલ છે, એ ચાલ રોકી શકાતી નથી. ઉલટી દિશામાં ચાલે, ખોટી જગ્યાએ ફસાય છે, સુરતી દિશામાં ચાલે તો જીવનો નિર્વાણ પદની પ્રાપ્તિ થાય એવી વાત છે. તો અત્યારથી આપણી ચર્ચાને સમાપ્ત કરશું. કોઈ પ્રશ્નો હોય તો વિચારે.